એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાન ગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર, હવે આપણી ભાષામાં. નમસ્કાર. આજે આપણે એક એવા ફિલોસોફરની વાત કરવાના છીએ જેમણે, એમ કહી શકાય કે ફિલોસોફીના મોટા ગજાના સિદ્ધાંતો સામે આમ આદમીની સમજ, એટલે કે કોમન સેન્સને આગળ ધરી.
હા, થોમસ રીડ, 18મી સદીના સ્કોટિશ વિચારક, 1710 થી 1796 સુધી.
બરાબર. અને એ સમયના જે પ્રચલિત વિચારો હતા, ખાસ કરીને સંશયવાદ, એની સામે એમણે એક મોટો પડકાર ઊભો કર્યો, ખરું ને?
બિલકુલ. ખાસ કરીને ડેવિડ હ્યુમ, હ્યુમના વિચારો બહુ પ્રભાવશાળી હતા અને રીડે એનો એક મજબૂત વ્યવસ્થિત જવાબ આપવાનો પ્રયાસ કર્યો. અને વાત ખાલી જ્ઞાન કે વાસ્તવિકતાની નહોતી, નૈતિકતામાં પણ એમનું પ્રદાન મહત્વનું છે.
એટલે એવું કહી શકાય કે ફિલોસોફી જ્યારે બહુ હવાઈ વાતો કરવા લાગે, સામાન્ય અનુભવથી દૂર જતી રહે, ત્યારે રીડ જેવા કોઈક આવીને કહે કે ભાઈ જરા જમીન પર રહો, સામાન્ય બુદ્ધિ શું કહે છે એ પણ સાંભળો.
એકદમ સાચું. અને એ પણ એવા સમયે જ્યારે સ્કોટલેન્ડમાં જબરદસ્ત બૌદ્ધિક ઉથલપાથલ ચાલતી હતી, પેલો સ્કોટિશ જ્ઞાનદયનો સમય, લગભગ 1750 થી 1840 ગણાય.
અચ્છા, એ જ સમયગાળો એડિનબર્ગને ઉત્તરનું એથેન્સ કહેતા હતા એમ સાંભળ્યું છે.
હા, અને કેમ ન કહેવાય. એડમ સ્મિથ, ડેવિડ હ્યુમ, કેટલાય મોટા નામો ત્યાં સક્રિય હતા. અને બીજી બાજુ રાજકીય ઘટનાઓ પણ બની રહી હતી. અમેરિકન ક્રાંતિ, ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત, એટલે માહોલ ગરમાગરમ હતો.
અને ચર્ચાઓ શેના પર થતી હતી મુખ્યત્વે?
બહુ ગહન ચર્ચાઓ. માનવ સ્વભાવ કેવો છે, આપણને જ્ઞાન કઈ રીતે મળે છે, નૈતિકતાનો પાયો શું છે, આ બધા મૂળભૂત પ્રશ્નો પર.
અને આ બધાની વચ્ચે રીડનો પ્રવેશ કેવી રીતે થયો, એમની શરૂઆત કેવી રહી?
રીડનો જન્મ 1710માં સ્ટ્રેચનમાં થયેલો, એબર્ડીન શાયરમાં. એમના પિતા પાદરી હતા.
ઓકે.
અને શિક્ષણ પણ એબર્ડીનમાં જ. મારિશલ કોલેજમાં તો ફક્ત 12 વર્ષની ઉંમરે દાખલ થઈ ગયેલા, જે એ સમય માટે સામાન્ય ગણાતું. શરૂઆતમાં તો ધર્મશાસ્ત્ર ભણ્યા અને ન્યૂમચારમાં પાદરી તરીકે કામ પણ કર્યું.
એક જાતની વૈચારિક નિંદ્રામાંથી જાગૃતિ આવી એમ કહી શકાય.
કાંટ જેવું જ કંઈક.
હા, લગભગ એવું જ. પણ ફેર એટલો કે હ્યુમના સંશયવાદી તારણો કે ભાઈ આપણે બાહ્ય જગત છે કે નહીં, કારણ કાર્ય સંબંધ સાચો છે કે નહીં, આપણો પોતાનો સ્થાયી સ્વ છે કે નહીં, એ કશું નિશ્ચિતપણે જાણી જ ન શકીએ એ રીડને ગળે ન ઉતર્યું.
મતલબ એમને લાગ્યું કે આ તો બહુ વિચિત્ર વાત છે, આપણો રોજિંદો અનુભવ તો આવું નથી કહેતો.
બરાબર. એમને લાગ્યું કે જો ફિલોસોફી આપણને આવા નિષ્કર્ષ પર લઈ જતી હોય જે આપણી સામાન્ય બુદ્ધિથી સાવ વિપરીત હોય, તો કદાચ ફિલોસોફીમાં જ કંઈક ખોટું છે. એટલે હ્યુમનો વિરોધ કરવાની પ્રેરણા મળી.
અને આ જ એમને એકેડેમિક્સમાં લઈ આવી?
હા, આ પડકાર જ એમને ફિલોસોફીમાં ઊંડા ઉતરવા પ્રેરતો રહ્યો. પછી એ કિંગ્સ કોલેજ એબર્ડીનમાં પ્રોફેસર બન્યા 1751માં, અને પછી 1764માં તો ગ્લાસ્ગો યુનિવર્સિટીમાં ગયા, એડમ સ્મિથની જગ્યાએ નૈતિક દર્શનશાસ્ત્રના પ્રોફેસર તરીકે. અને ત્યાં એમણે લાંબો સમય કામ કર્યો. એમના જીવનનું સૌથી મહત્વનું કામ ગ્લાસ્ગોમાં જ થયું.
ચાલો તો હવે એમના મુખ્ય વિચારો પર આવીએ. એમની પહેલી મોટી બુક 1764 વાળી, એન ઇન્ક્વાયરી ઇન ટુ ધ હ્યુમન માઇન્ડ ઓન ધ પ્રિન્સિપલ્સ ઓફ કોમન સેન્સ. આ કોમન સેન્સ એટલે શું, જેના પર આટલો ભાર મૂક્યો એમણે?
રીડની મુખ્ય દલીલ એ હતી કે એમના સમયના મોટાભાગના ફિલોસોફરો, મતલબ ડેકાર્તથી શરૂ કરીને લોક, બર્કલે, હ્યુમ, એ બધા એક મૂળભૂત ભૂલ કરતા હતા, એક ધારણા પર ચાલતા હતા, જેને રીડે વિચારોનો સિદ્ધાંત, થિયોરી ઓફ આઈડિયાઝ કહ્યો.
વિચારોનો સિદ્ધાંત એ શું છે?
એ સિદ્ધાંત એમ કહે છે કે આપણું મન છે ને, એ સીધું બહારની દુનિયાને નથી ઓળખતું, એ ફક્ત પોતાના અંદરના વિચારો, છબીઓ કે પછી કહો કે પ્રતિનિધિત્વો, રિપ્રેઝન્ટેશન્સને જ જાણે છે.
અચ્છા, એટલે હું અત્યારે આ રૂમ જોઉં છું તો હું સીધો રૂમ નથી જોતો, પણ મારા મનમાં રહેલી રૂમની આઈડિયાને જોઉં છું
એમ. હા, બરાબર એ જ. હવે રીડે પૂછ્યું કે આમાં વાંધો શું છે. વાંધો એ છે કે જો આપણે ફક્ત આપણા મનની અંદરની છબીઓને જ જાણતા હોઈએ, તો આપણને કેમ ખબર પડે કે એ છબીઓ બહારની અસલી દુનિયા જેવી જ છે? કોઈ ગેરંટી ખરી?
આ તો પેલી સંશયવાદ તરફ લઈ જાય એવી વાત થઈ.
બિલકુલ. હ્યુમ આ જ તર્કને છેક સુધી લઈ ગયા અને કહ્યું કે કોઈ ગેરંટી નથી, આપણે કશું નિશ્ચિતપણે ન જાણી શકીએ. રીડે આને દાર્શનિક ભ્રમણા કહી. એમણે તો ત્યાં સુધી કહ્યું કે આ વિચારોનો સિદ્ધાંત એક ટ્રોજન હોર્સ જેવો છે.
ટ્રોજન હોર્સ?
હા, દેખાવમાં બહુ સારો, નિર્દોષ લાગે, પણ જો એને આપણે આપણા વિચારોના કિલ્લામાં ઘૂસવા દઈએ તો એ અંદરથી સંશયવાદ ફેલાવીને આપણો જ નાશ કરે છે.
ઓહો, તો પછી રીડનો રસ્તો શું હતો? આપણે દુનિયાને કેવી રીતે જાણીએ છીએ એમના મતે?
રીડે રજૂ કર્યો પ્રત્યક્ષ વાસ્તવવાદ, ડાયરેક્ટ રિયલિઝમ, એકદમ સીધીવાદ. એમણે કહ્યું કે આપણી ઇન્દ્રિયો અને આપણી સમજવાની શક્તિઓ, જેમ કે જોવું, સાંભળવું, યાદ રાખવું, એ આપણને બહારની દુનિયાનું સીધે સીધું, કોઈ વચેટિયા વગર જ્ઞાન આપે છે.
એટલે કોઈ આઈડિયા કે છબી વચ્ચે નથી આવતી?
ના, જ્યારે હું આ ટેબલ જોઉં છું ત્યારે હું સીધું ટેબલ જ જોઉં છું, મારા મનમાં રહેલી ટેબલની છબીને નહીં. આપણું પ્રત્યક્ષીકરણ, પરસેપ્શન, સીધું વસ્તુ પર જ જાય છે, કોઈ આંતરિક વિચાર પર નહીં.
આ તો ખરેખર એ સમયની ફિલોસોફીની મુખ્ય ધારાથી એકદમ અલગ વાત કહેવાય. પણ આ બધું ટકેલું શેના પર હતું? પેલા સામાન્ય બુદ્ધિના સિદ્ધાંતો પર. એ કયા સિદ્ધાંતો હતા?
હા, રીડે દલીલ કરી કે અમુક એવી મૂળભૂત માન્યતાઓ છે જે આપણા બધા તર્ક અને જીવન વ્યવહાર માટે જરૂરી છે, અને એ એટલી પાયાની છે કે એને સાબિત કરવાની જરૂર નથી અને કદાચ સાબિત કરી પણ ન શકાય. આ જ છે સામાન્ય બુદ્ધિના સિદ્ધાંતો.
દાખલા તરીકે?
જેમ કે એ માન્યતા કે આપણી આસપાસ એક ભૌતિક દુનિયા ખરેખર અસ્તિત્વ ધરાવે છે, અથવા મને જે વાતો યાદ છે એ ખરેખર ભૂતકાળમાં બની હતી, અથવા બીજા લોકો પણ મારા જેવા જ વિચારી શકે છે, અનુભવી શકે છે, એમની પાસે પણ મન છે.
હા, બરાબર. અને હું જે હું છું એ સમય જતાં એનો એ જ રહું છું, મારી ઓળખ ટકી રહે છે, અને હું મારા નિર્ણયો અમુક અંશે સ્વતંત્ર રીતે લઈ શકું છું. આ બધું એમાં આવે?
બિલકુલ. આ બધાએ પાયાના પથ્થરો છે જેના પર આપણે બાકી બધું ચણીએ છીએ. રીડ કહેતા કે આ સિદ્ધાંતો ગણિતના સ્વયંસિદ્ધ સિદ્ધાંતો જેવા છે.
અચ્છા, જેમ કે ભૂમિતિમાં આપણે અમુક સિદ્ધાંતો સ્વીકારીને જ આગળ વધીએ છીએ.
હા, એ સિદ્ધાંતો પર સવાલ નથી ઉઠાવતા, એમ જ આ સામાન્ય બુદ્ધિના સિદ્ધાંતો પર વિશ્વાસ રાખીને જ આપણે દુનિયાને સમજી શકીએ અને જીવી શકીએ. એમનું એક સરસ વાક્ય છે, એમણે કહ્યું કે બધા તર્ક સિદ્ધાંતો પર આધારિત હોવા જોઈએ, અને બીજા બધા પ્રકારના તર્કના પ્રથમ સિદ્ધાંતો સામાન્ય બુદ્ધિના આદેશો છે.
પણ અહીં એક સવાલ તરત મનમાં આવે, કયા સિદ્ધાંતો સામાન્ય બુદ્ધિના ગણાય અને કયા નહીં એ કોણ નક્કી કરશે? આ થોડું અસ્પષ્ટ નથી? શું રીડે આના માટે કોઈ ચોક્કસ માપદંડ આપ્યા હતા? કારણ કે ટીકા તો થઈ જ હશે આ મુદ્દે.
થઈ જ હતી, અને એ મુખ્ય ટીકા હતી. ઘણાએ કહ્યું કે સામાન્ય બુદ્ધિ કોને કહેવી એ બહુ સ્પષ્ટ નથી, અને કયા સિદ્ધાંતો એમાં આવે ને કયા નહીં એ નક્કી કરવાની કોઈ વ્યવસ્થિત રીત રીડે બતાવી નથી. ઇમેન્યુએલ કાંટ જેવા ફિલોસોફરે પણ કહ્યું કે આ તો જાણે પ્રશ્નનો જવાબ આપવાને બદલે એને ટાળી દેવા જેવું છે, થોડું ભોળપણભર્યું, નાઇવ લાગી શકે.
હા, એવું લાગે કે તમે કહી દીધું કે આ તો કોમન સેન્સ છે એટલે વાત પતી ગઈ. શું એ ફક્ત જે તે સમયની પ્રચલિત માન્યતાઓને જ સાચી ઠેરવવા જેવું ન થઈ જાય?
હા, એવી ટીકા પણ થઈ કે આનાથી રૂઢિચુસ્તતાને બળ મળે, નવી કે ક્રાંતિકારી વિચારધારા સામે કોમન સેન્સનું હથિયાર ઉગામી શકાય. આ એક વ્યાજબી ટીકા છે, પણ તેમ છતાં રીડનો પ્રભાવ તો પડ્યો જ.
હા, એમના પ્રત્યક્ષીકરણ અને જ્ઞાનના વિચારો આગળ વધ્યા. એમણે બીજી કઈ મહત્વની બુક્સ લખી?
હા, 1785માં એમણે લખ્યું એસેઝ ઓન ધી ઇન્ટેલેક્ચ્યુઅલ પાવર્સ ઓફ મેન. એમાં એમણે આપણી બૌદ્ધિક શક્તિઓ, જેમ કે પ્રત્યક્ષીકરણ, સ્મૃતિ, તર્ક, એનું બહુ વ્યવસ્થિત વિશ્લેષણ કર્યું. અહીં એમણે સંવેદના, સેન્સેશન, અને પ્રત્યક્ષીકરણ, પરસેપ્શન વચ્ચેનો ભેદ વધુ સ્પષ્ટ કર્યો.
સંવેદના અને પ્રત્યક્ષીકરણ એમાં શું ફરક?
સંવેદના એટલે ફક્ત મનમાં થતો અનુભવ, જેમ કે લાલ રંગ દેખાવો કે ગરમી લાગવી, એ ખાલી માનસિક ઘટના છે. જ્યારે પ્રત્યક્ષીકરણ એટલે એ સંવેદનાના આધારે બહારની કોઈ વસ્તુનું જ્ઞાન થવું, જેમ કે લાલ રંગ જોઈને સમજવું કે આ સફરજન છે,
રીડ માટે પ્રત્યક્ષીકરણ આપણને સીધું વસ્તુનું જ્ઞાન આપે છે.
ઓકે, અને પછી બીજી બુક
1788માં આવી એસેઝ ઓન ધી એક્ટિવ પાવર્સ ઓફ ધ હ્યુમન માઇન્ડ. આ પુસ્તક મુખ્યત્વે નૈતિકતા પર હતું. એમનું નૈતિક દર્શન આમાં જોવા મળે છે.
હા, નૈતિકતા. રીડના નૈતિક વિચારો શું હતા?
એમાં એમણે માનવ કર્તૃત્વ, એટલે કે આપણે પોતે ક્રિયા કરનાર છીએ એ ભાવ, પછી સ્વતંત્ર ઈચ્છા ફ્રી વિલ અને નૈતિક જવાબદારીની જોરદાર હિમાયત કરી. તેઓ નૈતિક વાસ્તવવાદમાં માનતા હતા.
નૈતિક વાસ્તવવાદ એટલે નૈતિક મૂલ્યો વ્યક્તિલક્ષી નથી હોતા, પણ વાસ્તવિક હોય છે.
બરાબર.
જેમ કે ચોરી કરવી ખોટું છે એ ફક્ત મારો કે તમારો મત નથી, પણ એક વાસ્તવિક નૈતિક સત્ય છે જે આપણા મંતવ્યોથી સ્વતંત્ર છે.
આ પણ એમના માટે એક પ્રકારનો સામાન્ય બુદ્ધિનો સિદ્ધાંત જ હતો.
એટલે કે સારું ખરાબ, સાચું ખોટું એ ફક્ત આપણી લાગણીઓ કે સમાજની માન્યતા ઉપર આધારિત નથી.
ના, એ વાસ્તવિક છે અને એટલે જ આપણી નૈતિક જવાબદારી બને છે. એમણે નિયતિવાદનો પણ વિરોધ કર્યો. નિયતિવાદ માને છે કે બધું પૂર્વ નિર્ધારિત છે, આપણી પાસે કોઈ સ્વતંત્ર ઈચ્છા નથી. રીડે કહ્યું કે જો સ્વતંત્ર ઈચ્છા જ ન હોય તો પછી નૈતિક જવાબદારીનો અર્થ જ શું રહે?
સાચી વાત છે. હવે જો રીડની સરખામણી બીજા વિચારકો સાથે કરીએ તો હ્યુમ સાથેનો મતભેદ તો સ્પષ્ટ છે, સંશયવાદ વિરુદ્ધ સામાન્ય બુદ્ધિ. પણ જ્યોર્જ બર્કલે, એ પણ એ સમયના મોટા ફિલોસોફર હતા?
હા, બર્કલે અને રીડ વચ્ચે મોટો તફાવત હતો. બર્કલે હતા આદર્શવાદી, આઈડિયલિસ્ટ. એમનું માનવું હતું કે ભૌતિક પદાર્થોનું અસ્તિત્વ ફક્ત મનમાં જ છે. એસે એસ્ટ પરસીપી, હોવું એટલે અનુભવાવું.
એટલે કે જો કોઈ વસ્તુને કોઈ અનુભવતું ન હોય તો એનું અસ્તિત્વ જ નથી.
હા, એમના મતે. જ્યારે રીડ આનાથી બિલકુલ વિરુદ્ધ કટ્ટર વાસ્તવવાદી રિયલિસ્ટ હતા. એ માનતા હતા કે ભૌતિક જગત આપણા મનથી સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે અને આપણે એને સીધું જાણી શકીએ છીએ. એટલે બર્કલે માટે વાસ્તવિકતા મન પર આધારિત હતી, રીડ માટે મનથી સ્વતંત્ર.
અને ઇમેન્યુઅલ કાન્ટ, એમની સાથે કેવી સરખામણી થાય? બંને હ્યુમથી પ્રભાવિત તો થયા હતા.
હા, આ બહુ રસપ્રદ છે. બંને હ્યુમના સંશયવાદને ગંભીરતાથી લીધો, પણ બંનેના ઉકેલ અલગ હતા. કાન્ટે પારગમી આદર્શવાદ, ટ્રાન્ઝેન્ડેન્ટલ આઈડિયલિઝમ રચ્યો. એમણે કહ્યું કે આપણું મન જ અનુભવને ચોક્કસ માળખામાં ગોઠવે છે, જેમ કે સ્થળ, સમય, કારણ કાર્ય, અને એ રીતે જ જ્ઞાન શક્ય બને છે. મન સક્રિય ભૂમિકા ભજવે છે જ્ઞાન રચવામાં.
જ્યારે રીડે
કહ્યું કે આપણે મનની આ રચનાત્મક શક્તિઓ પર બહુ ધ્યાન આપવાને બદલે આપણને કુદરતી રીતે જે જ્ઞાનાત્મક શક્તિઓ મળી છે, પ્રત્યક્ષીકરણ, સ્મૃતિ વગેરે, એના પર ભરોસો રાખવો જોઈએ. એ વિશ્વાસપાત્ર છે. રીડનો માર્ગ વધુ સીધો, વધુ કોમન સેન્સવાળો હતો. કાન્ટ વધુ જટિલ અને રચનાવાદી હતા.
સમજાયું. હવે રીડના વિચારોનો પ્રભાવ કેવો રહ્યો, લાંબો સમય ટક્યો?
ઓ, જબરદસ્ત પ્રભાવ. 18મી અને 19મી સદીમાં સ્કોટલેન્ડમાં તો ખરો જ, પણ ફ્રાન્સ અને ખાસ કરીને અમેરિકામાં રીડ બહુ જ પ્રભાવશાળી રહ્યા. અમેરિકામાં તો ગૃહયુદ્ધ પહેલાંની જે કોલેજો હતી ત્યાં રીડની ફિલોસોફી જ મુખ્ય હતી.
ખરેખર?
હા, જ્હોન વિધરસ્પૂન જેવા શિક્ષણશાસ્ત્રીઓ, જેમણે જેમ્સ મેડિસન, જે પાછળથી અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા અને બંધારણના ઘડવૈયા ગણાયા, ને ભણાવ્યું, એ રીડથી બહુ પ્રભાવિત હતા. આખી સ્કોટિશ કોમન સેન્સ સ્કૂલ ઊભી થઈ, જેમાં ડ્યુગાર્ડ સ્ટુઅર્ટ જેવા એમના અનુયાયીઓ હતા.
પણ પછી 20મી સદીમાં શું થયું? એ પ્રભાવ ઓછો થયો?
હા, 20મી સદીની શરૂઆતમાં ફિલોસોફીમાં નવા પ્રવાહો આવ્યા. તાર્કિક પ્રત્યક્ષવાદ, ભાષાકીય ફિલોસોફી, આ બધાના ઉદય સાથે રીડના વિચારો થોડા પાછળ ધકેલાઈ ગયા. એમની ફિલોસોફીને થોડી જૂની, ઓછી કડક, લેસ રિગરસ ગણવામાં આવી.
પણ શું એ વાર્તાનો અંત હતો? મને લાગે છે કે હમણાં ફરીથી રીડમાં રસ જાગ્યો છે.
બિલકુલ. 20મી સદીના છેલ્લા દાયકાઓમાં ખાસ કરીને જ્ઞાન મીમાંસા, એપિસ્ટમોલોજી અને મનનું દર્શન, ફિલોસોફી ઓફ માઇન્ડના ક્ષેત્રોમાં રીડના વિચારોમાં નવો રસ પેદા થયો છે.
કઈ રીતે?
એલ્વિન પ્લાન્ટિંગા, નિકોલસ વોલ્ટરસ્ટોફ જેવા કેટલાક મહત્વના ફિલોસોફરોએ રિફોર્મ્ડ એપિસ્ટમોલોજી નામનો એક અભિગમ વિકસાવ્યો. એમણે રીડના સામાન્ય બુદ્ધિના સિદ્ધાંતોવાળા વિચારનો ઉપયોગ કર્યો. એમણે દલીલ કરી કે જેમ રીડ કહે છે કે બાહ્ય જગતના અસ્તિત્વ જેવી માન્યતાઓ સાબિતી વગર સ્વીકાર્ય છે, તેમ ઈશ્વરમાં શ્રદ્ધા પણ એક યોગ્ય રીતે મૂળભૂત માન્યતા, પ્રોપરલી બેસિક બિલીફ હોઈ શકે છે.
ઓહો, એટલે ધર્મશાસ્ત્રના ક્ષેત્રમાં પણ રીડના વિચારોનો ઉપયોગ થયો. આ તો રસપ્રદ કહેવાય.
હા, અને આજે પણ પ્રત્યક્ષ વાસ્તવવાદ, ડિરેક્ટ રિયલિઝમ પર ચર્ચાઓ ચાલે છે. અલબત્ત આધુનિક કોગ્નેટિવ સાયન્સના તારણો, જે કહે છે કે આપણું પ્રત્યક્ષીકરણ એક જટિલ રચનાત્મક પ્રક્રિયા છે, એ રીડના સીધા વાસ્તવવાદ સામે કેટલાક પ્રશ્નો ઊભા કરે છે. જેમ કે દ્રષ્ટિભ્રમ, ઓપ્ટિકલ ઇલ્યુઝન્સને કેવી રીતે સમજાવવા, પણ ચર્ચા ચાલુ છે.
રીડના જીવનની કોઈ બીજી રસપ્રદ વાતો? પેલું હ્યુમ સાથેના સંબંધવાળું.
હા, એ ખરેખર અદ્ભુત વાત છે. બંને વચ્ચે આટલા ઊંડા દાર્શનિક મતભેદો હતા, પણ વ્યક્તિગત સ્તરે ખૂબ આદર હતો. રીડે પોતાની પહેલી બુક ઇન્ક્વાયરી, જેમાં હ્યુમની સખત ટીકા હતી, એની હસ્તપ્રત છપાયા પહેલા હ્યુમને જ વાંચવા મોકલી હતી.
શું વાત કરો છો?
હા, અને હ્યુમે માત્ર એ વાંચીને જવાબ જ ન આપ્યો, પણ રીડની પ્રશંસા કરી, એમને પ્રોત્સાહન આપ્યું અને પ્રકાશક શોધવામાં મદદ પણ કરી. આ ખરેખર બૌદ્ધિક પ્રામાણિકતા અને પરસ્પર સન્માનનું ઉત્તમ ઉદાહરણ છે.
ખરેખર આજે આવું ઓછું જોવા મળે, અને રીડ ખાલી પુસ્તકીય ફિલોસોફર નહોતા એમ પણ કહેવાય છે.
ના, બિલકુલ નહીં. એ બહુ વ્યવહારુ માણસ હતા, કુશળ ગણિતશાસ્ત્રી હતા, પ્રાકૃતિક ફિલોસોફી એટલે કે વિજ્ઞાનમાં પણ રસ હતો, વૈજ્ઞાનિક સાધનો બનાવવામાં પણ યોગદાન આપ્યું હતું, અને શિક્ષક તરીકે પણ બહુ લોકપ્રિય હતા. જટિલ વાતો સરળતાથી સમજાવી શકતા.
અને પેલી વાત કે એમણે પહેલી મોટી બુક 54 વર્ષની ઉંમરે લખી.
હા, એટલે ક્યારે મોડું નથી થતું.
રીડનું એક વાક્ય મને બહુ ગમે છે, કદાચ આજના સંદર્ભમાં પણ એટલું જ સાચું છે. અડધા ભણેલા ફિલોસોફર કરતા મોટો કોઈ સંશયવાદી નથી.
હા હા, બરાબર. એ કદાચ એવા લોકો પર કટાક્ષ છે જો થોડું ફિલોસોફી ભણીને સામાન્ય બુદ્ધિને સાવ ફેંકી દે છે અને વિચિત્ર વહિયાત તારણો પર પહોંચી જાય છે. રીડનો આક્રોશ એવી ફિલોસોફી સામે હતો જે જીવનથી, અનુભવથી દૂર ભાગે.
એમનો મૂળ સંદેશ તો એ જ હતો કે આપણી જે સમજવાની શક્તિઓ છે, આપણી કોમન સેન્સ છે, એના પર વિશ્વાસ રાખો.
બરાબર. એમનું બીજું એક વાક્ય યાદ આવે છે, ઇન્દ્રિયોનો પુરાવો જ્યારે યોગ્ય સંજોગો હોય ત્યારે સારો પુરાવો છે અને આપણે તેના પર સુરક્ષિત રીતે વિશ્વાસ કરી શકીએ છીએ. આ એમનો સંશયવાદ સામે સીધો જવાબ હતો.
તો આટલી બધી વાતચીત પછી આપણે અંતે શું વિચાર લઈને જઈ શકીએ? રીડ આજે આપણને શું વિચારતા મૂકી જાય છે?
મને લાગે છે કે રીડ આપણી સામે એક બહુ પાયાનો પ્રશ્ન મૂકે છે. જ્યારે ફિલોસોફી કે કોઈ ઊંડો તર્ક આપણા રોજબરોજના જીવનના જે પાયાના અનુભવો છે, જે મૂળભૂત માન્યતાઓ છે કે આ દુનિયા છે, હું છું, મારી યાદો સાચી છે, એના પર જ સવાલ ઉઠાવે, ત્યારે આપણે શું કરવું? શું આપણે પેલા ચતુર તર્કની પાછળ જઈને આપણા અનુભવને જ ખોટો માની લેવો, કે પછી આપણા એ પાયાના અનુભવ અને સામાન્ય બુદ્ધિ પર વિશ્વાસ રાખીને પેલા તર્ક પર જ સવાલ ઉઠાવવો? આ એક મોટો પ્રશ્ન છે.
હા, ખરેખર વિચારવા જેવો મુદ્દો છે. કેવી રીતે સંતુલન રાખવું, એક તરફ વિવેચનાત્મક વિચારણા અને બીજી તરફ આપણા અસ્તિત્વના મૂળમાં રહેલો વિશ્વાસ, કદાચ આ ફિલોસોફીનો એક કાયમી પડકાર છે.
અને રીડે એ પડકારનો સામનો કરવા માટે આપણને સામાન્ય બુદ્ધિ જેવું એક સાધન આપવાનો પ્રયત્ન કર્યો. ભલે એની ટીકાઓ હોય, મર્યાદાઓ હોય, પણ એ આપણને યાદ અપાવે છે કે ફિલોસોફી ગમે તેટલી ઊંચી ઉડે, એના મૂળ તો આપણા જીવાતા અનુભવમાં આ ધરતી પર જ હોવા જોઈએ.
ખૂબ સરસ વાત. આ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે, એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં.